તારીખ 31/5/1998 ના દિવસે એન્ટવર્પમાં થયેલ તત્વ ચર્ચા.
અમે લોકો એમ કહીએ કે આ પૂર્વે કરેલું છે એટલે આ પ્રાપ્ત થયું.
બરાબર.
મારા હસબન્ડ એમ આર્ગ્યુ કરે કે ના, બની શકે અત્યારનું પણ હોય કે હમણાં એમ કે મારું થઈ ગયું એટલે હું કોઈ પૂર્વે એનું લઈશ, એવું બી બને, પણ એવું નથી હોતું.
ના, એવું નથી હોતું.
ફિક્સ જ વાત છે કે પૂર્વે કરેલું છે એ જ
તેજ ઉદયમાં આવે છે. અને બહુ ભાગ 99.9 પૂર્વ ભવનો ઉદય આવે છે. આ ભવનો કરેલો આ ભવમાં રેર કેસમાં ભાગ્ય જ ઉદય આવે છે. આ જનરલ મેથેમેટિક આવું છે. એને ભાગ્ય છે રેર કેસમાં. એટલે બહુ જ નિરસપણે કર્મ બાંધ્યું હોય તો એની સ્થિતિ ટૂંકી પડે, ઓછી સ્થિતિ પડે તો ઓછા સમયમાં ઉદયમાં આવે. પણ મોટા ભાગે બધા તીવ્ર રસ્તે જ પરિણામ ચાલતા હોય છે સંસાર.
આત્મલક્ષી કરીએ છીએ ખાલી અમારી મનથી અમે માનીએ છીએ કે અમે
કરીશું.
એટલે બેઝિકલી તમારો આશય તમારે તપાસી લેવો જોઈએ, ઈરાદો તમારે તપાસી લેવો જોઈએ. કેમ કે અત્યારે આપણે સત્સંગમાં આવ્યા તો કોઈને એવો ભાવ આવે કે ચાલો કાંઈ નહીં પુણ્ય તો બંધા છે, તો એનો આશય પુણ્ય બાંધવાનો છે. ચાલો કાંઈ નહીં, હવે આપણે બીજા કામ, અત્યારે આપણે કાંઈ પાર્ટીમાં જાત કે આમ કરત કે તેમ કરત કે ટીવી જુઓત કે ફલાણું, એના કરતાં આપણે ચાલો સત્સંગમાં તો પુણ્ય તો બંધા છે, તો એ આશય પુણ્ય બાંધવાનો થઈ ગયો. વિવિધ આપણે વિચારી લેવું જોઈએ કે આપણને આપણે કયા આધારે, કયા ઓપિનિયનથી, કયા અભિપ્રાયથી અહીંયા આપણે પ્રવૃત્તિ કરીએ છીએ એના ઉપરથી આપણને સમજાય જાય. હા, એટલે એમાં શું છે, ધ્યેય ઉપર આધાર છે. એટલે કૃપાળુ દેવે એ વાત જે દ્રઢ મુમુક્ષુતાને કરી છે એની અંદર આપણે એક સ્પષ્ટીકરણ થવું રહી ગયું છે બે દિવસના સત્સંગમાં. પરિણામની દિશા અને પરિણામની ગતિ હંમેશા ધ્યેયને અનુલક્ષીને ચાલે છે. આ પ્રિન્સિપલ છે, આ સિદ્ધાંત છે. હવે ધ્યેય બે છે સંસારના જીવોને, ત્રીજું ધ્યેય કોઈને નથી હોતું, એક સંસારનું અને એક મોક્ષનું. વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, આ બે એક્સ્ટ્રીમ પોઈન્ટ ધ્યેયના છે. અનાદિથી બધા જ જીવોને સંસારનું ધ્યેય હોવાથી જ્યાં સુધી જીવ ધ્યેય બદલતો નથી ત્યાં સુધી એ ધર્મ કરે છે તો પણ સંસાર અર્થે કરે છે, એટલે પુણ્ય અર્થે કરે છે અને એને પુણ્ય બંધાય છે અને પુણ્ય ભોગવે છે, અને ક્યારેક ક્યારેક પાપ કરીને પાપ ભોગવે છે. આમ જન્મ મરણ અને પુણ્ય પાપનું ચક્કર આ સંસારમાં ચાલે છે. જ્યારે કોઈ પણ જીવ ધ્યેય બદલી નાખે છે કે મારે હવે આ સંસારના સર્વ દુઃખોથી મુક્ત થઈને કેવળ સુખી થવું છે અને કેવળ આત્મશાંતિ જ જોઈએ, બીજું કાંઈ ન જોઈએ, એવું જ્યારે ધ્યેય બદલી નાખે છે ત્યારે પછી એના બધા પરિણામો એ બાજુ ચાલે છે. કાર્યો કરતી વખતે પણ એ ધ્યેયના પ્લેટફોર્મ ઉપર ઉભો રહીને જ બધું વિચારતો, એને ભાવો આવ્યા કરે છે. એ રીતે આખું પ્લેટફોર્મ બદલાઈ જાય છે. જ્યારે ધ્યેય બદલાય છે ત્યારે, જ્યાં સુધી ધ્યેય ન બદલાય ત્યાં સુધી એ પ્લેટફોર્મ ઉપરના વિચારો નથી આવતા. સંસારના પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને એટલે માણસ દેરાસર જાય, ભગવાનની સામે ઊભો રહીએ અને વંદન પૂજા ભક્તિ સ્તુતિ કરે ત્યારે પણ એને એમ જ થાય કે ઠીક છે, આ બધું કરીએ છીએ તો આપણે સુખી તો થશું, દુઃખી તો નહીં થઈએ, સંસારની વાડી તો લીલી રહેશે. તો એ સંસારને લીલી વાળી રાખવા માટે બધું કરતો હોય છે. એટલે ધર્મના સાધન પણ પોતાના સંસારના ધ્યેયને અનુલક્ષીને કરે છે. આ એકદમ નેચરલ છે. ત્યાં સુધી ધ્યેય ન બદલો ત્યાં સુધી પરિણામની પરિસ્થિતિ બદલાતી નથી, ઓલી ઓટોમેટિક જ બદલાય છે. એકદમ નેચરલ વાત છે, એમાં કોઈ આર્ટિફિશિયાલિટી નથી હોતી.
પુરુષાર્થ 100% પુરુષાર્થ
સત્સંગથી મુખ્યપણે એવો ધ્યેય બદલાય છે. કોઈ જીવને વગર સત્સંગે પણ બદલાય છે, પણ મુખ્ય આધાર તો સત્સંગ છે. ઘણું કરીને એમ બને છે. કસાયની મનતા હોય તો પુણ્ય બંધાય, પુણ્ય બંધાય તો એ પ્રકારના સંયોગો, અનુકૂળતાના સંયોગો બધા મળે. પુણ્યના ફળમાં અનુકૂળતાઓ છે, પાપના ફળમાં પ્રતિકૂળતાઓ છે, અને ધર્મના ફળમાં મોક્ષ છે. જે અનુકૂળ એનું સાયન્સ એવું છે કે જીવનો જે ગુણ છે અથવા જીવ એક પદાર્થ છે, એને એની પોતાના જે ગુણધર્મો છે એની પ્રોપર્ટીઝ છે. જેમ કે જ્ઞાન એની એક પ્રોપર્ટી છે, એટલે એને બધું જાણવા જોઈએ છે. આપણે બહાર જઈએ તો બધું જાણવા જ માગીએ, ટીવી જોઈએ તો જાણવા માગીએ, છાપું વાંચીએ તો બધું જાણવું, ખૂબ જાણવું, બધું જ જાણવું એવી એક ઈચ્છા જેમ આપણને રહ્યા કરે છે. કેમ કે આપણો સ્વભાવ કેવળ જ્ઞાન સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે. એક સમયમાં લોકાલોકનું જાણી લેવાનો જીવનો સ્વભાવ છે. જ્યાં સુધી એ જ સ્વભાવ સમ્યક પ્રકારે પ્રગટ ન થાય ત્યાં સુધી જીવ અસમ્યક પ્રકારે પણ બધું જાણવા ઈચ્છે છે. એટલે દુનિયાભરની જે ટ્યુરિસ્ટને ટ્યુરિઝમ વિકસ્યું છે એ આ એક જ વિભાવ ઉપર વિકસેલું છે. જોઈએ છીએ બહાર અત્યારે જઈએ છીએ તો ટ્યુરિઝમના પોઈન્ટ ઉપર કેટલો લોકો કેવું કેવું વિચારે છે, બધું સમજવા મળે છે કે ભાઈ ચાલો તમે યુરોપ પાસ લ્યો તો તમને સસ્તી ટિકિટ મળે, ઇન્ડિયામાં તમને એરની ટિકિટ સસ્તી મળે, અમેરિકાની અંદર તમને કેવી ટિકિટ કે છે વિઝા ઉઝા ટિકિટ મળે છે $50ની અંદર તમને ઠેઠ ન્યુયોર્કથી તો લોસ એન્જલસ વ્યા જાઓ, એક છેડાથી બીજા છેડા સુધી 8 કલાકની જર્ની $50માં કરી શકો. હા, એ બધા ટુરિઝમ ઉપર છે. કેમ કે લોકોને ખૂબ જાણવું ને બધું જાણવું, બધા જ જીવોની આવૃત્તિ હોય છે, કોઈ જીવ એમાં બાદ નથી. બધા સંસારી જીવોની કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી. એવી જ રીતે બધા જ જીવોને સુખ જોઈએ છે. કોઈને સુખ નથી જોતું એવો એક જીવ, કીડી હોય કે માણસ હોય, બાળક હોય કે યુવાન હોય કે વૃદ્ધ હોય, બધાને સુખ જોઈએ છે. ઘણું સુખ જોઈએ છે, પૂરું સુખ જોઈએ છે, અને હંમેશના માટે પૂરું સુખ જોઈએ છે, વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય. અને એટલા માટે ઈચ્છાઓ થાય છે. ઈચ્છાઓ થવાનું કારણ સુખ જોઈએ છે તે છે. સુખ સુકરવા જોઈએ છે કે જીવનો સ્વભાવ જ સુખ છે, સુખમય છે. અનંત સુખ એ જીવની પ્રોપર્ટી છે. જેમ અનંત જ્ઞાન એ જીવની પ્રોપર્ટી છે, એમ અનંત સુખ એ પણ જીવની પ્રોપર્ટી છે. પેલો મારો આર્ટિકલ છે ને, એમાં મેં આ બધી ચર્ચા કરી છે, સાયન્સ એન્ડ રિલિજિયન, એમાં આ ચર્ચા બહુ સરસ કરી છે. એ જીવની પ્રોપર્ટી છે. બધાને સુખ જોઈએ છે, અને સુખ માટે બધા જ પ્રયત્નશીલ રહીએ છે. કોઈ જીવ તમે બેઠા છો ને પગ ફેરવો છો તો પણ તમને એમ નથી ફાવતું માટે પગ ફેરવો છો. તમે નાનામાં નાની તમારી પ્રવૃત્તિ બેઠા બેઠા પગ ફેરવવાની છે. ભાઈ 2 કલાકનો સત્સંગ છે, પણ એક ધારું એક સરખું ભણો ઠેવાળીને ન બેસાય તો ઘડીક પગ આમ ફરે ને ઘડીક પગ આમ ફરે. એક સામાન્ય વિચાર તમને વિકલ્પ આવે કે પગ ફેરવીએ, તો એટલા માટે કે તમને એમાં અસુખ છે, માટે તમે સહેજ સુખ અનુકૂળ થવા માટે પગ ફેરવો છો. એમ કીડી એક દરની બહાર કણ લેવા માટે નીકળે છે, તો સુખ માટે નીકળે છે. અને જ્યાં સુધી આત્મિક સુખની ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી તૃપ્તિ નહીં થાય. એટલે અતૃપ્ત સુખ છે એ બધી ઈચ્છાઓ ઊભી કરે છે, અપેક્ષાઓ ઊભી કરે છે, અને એમાં એનું ફળ આવે છે દુઃખ. એનું ફળ ક્યાંય સુખ નથી, કેમ કે ખોટો રસ્તો છે. ખોટા રસ્તે ચાલો તો દુઃખી થાવ, સાચા રસ્તે ચાલો તો સુખી થાવ.
સર્વ ઈચ્છા રહિત થવું,
માત્ર મોક્ષ વિનાશ. કેમ કે ઈચ્છા દુઃખ મૂળ છે, ઈચ્છા છે દુઃખ મૂળ છે. તો ઈચ્છા તો થયા વગર રહેવાની નથી. જ્યાં સુધી આત્મસુખની સમ્યક દર્શનમાં ઉત્પત્તિ ન થાય ત્યાં સુધી તો ઈચ્છા થયા વગર રહેવાની નથી. તો એનું આકુળતાથી રહેવાની નથી, એનું દુઃખથી આપણે રહેવાનું નથી. માટે જ્ઞાનીઓએ સુખી થવાનો આ રસ્તો ગોતો છે. જ્ઞાની કયો, વિચારવાન કયો, બુદ્ધિમાન કયો, જે કયો તે એમણે સાચો રસ્તો પકડ્યો છે. આમાં ખરો રસ્તો શું? ખરેખર મેં આર્ટિકલનું હેડિંગ જે આપ્યું છે એ આજે જ વિચાર આવ્યો હતો, એના ઉપર એક વિચાર ચાલતો હતો મારો, કે ખરેખર એનું હેડિંગ એમ આવવું જોઈએ કે હાઉ ટુ મટીરિયલાઇઝ હેપીનેસ. સુખને મટીરિયલાઇઝ કેવી રીતે કરવી? કેમ કે આ જમાનો મટીરિયાલિઝમનો છે, કંઈ ને કાંઈ મટીરિયલાઇઝ થવું જોઈએ. હા, અને બધાના બ્રેઇન મટીરિયાલિસ્ટિક બ્રેઇનને ચાલે છે. હા, તો એકોર્ડિંગલી તમારે સુખને કેવી રીતે મટીરિયલાઇઝ કરવું એનું કોઈ સાયન્ટિફિક ઉપાય હોય તો એ જૈન દર્શનની અંદર છે. જૈન દર્શન સિવાય ક્યાંય નથી. એ ચેલેન્જ મારીને કહી શકાય એવી વાત છે. એટલે ડિસ્કશન એ લાઈન ઉપર કરેલું છે, એને મટીરિયલાઇઝ કેવી રીતે કરું. એક માણસ મળ્યો હતો મને, ઘણા વર્ષ પહેલાની વાત છે. દુનિયાભરના ધર્મના પુસ્તકો અને ફિલોસોફી બહુ વાંચે છે, બહુ હાઈલી ઇન્ટેલિજન્ટ માણસ હતો. એટલે અમારા એક મારા સ્ટાફની અંદર એક ભાઈ હતા, એને અહીં પરિચિત હતા. મને કે તમને એ માણસ સાથે હું મેળવેલું, તમે થોડી વાતચીત કરો, બહુ બુદ્ધિશાળી માણસ છે ને, દુનિયાભરનું સાહિત્ય વાંચ્યું છે એને, બધા ધર્મોના સાહિત્ય વાંચ્યા છે. ઠીક છે. એક્સિડેન્ટલી અમે એક પ્રસંગમાં મળી ગયા, તો પછી પ્રસંગ તો એક બાજુ પડ્યો, અમે બેઠી બેસી ગયા વાતો કરવા. એટલે મેં એને પહેલા એ પ્રશ્ન પૂછ્યો કે તમે બધા ધર્મોનું સાહિત્ય વાંચ્યું છે, તો જૈન દર્શનનું સાહિત્ય વાંચ્યું છે? તો કે ના, એ એક સિવાય બધું મેં બધું વાંચ્યું છે. કીધું એ તમારી મોટી કમનસીબી છે. કીધું જૈન દર્શનનું સાહિત્ય આખી દુનિયાના સાહિત્યથી એક જુદું પડતું, જુદી લાઇનનું અને સુપ્રીમ ક્વોલિટીનું છે. એ હું તમને આજે પણ કહી શકું છું. બીજા ધર્મના સાહિત્ય વાંચ્યા પછી, વાંચ્યા વગર નથી કહેતો, વાંચીને કહું છું. ચાલો, કાંઈ વાંધો નહીં. હવે તમે દુનિયાભરની વાતો જાણો છો, મને જૈન ધર્મની ન જાણતા. મારો સીધો પ્રશ્ન એ છે કે દુનિયા શેની પાછળ છે? દુનિયાની દોડ શેની પાછળ છે? કે સુખની પાછળ, બધા જ જીવોને બરાબર છે. હવે અત્યારે તો મટીરિયાલિઝમનો જમાનો છે, કીધે તો મટીરિયાલિઝમ હેવ યુ મટીરિયલાઇઝ. મેં આ જ પ્રશ્ન પૂછ્યો, તમે સુખને મટીરિયલાઇઝ કર્યો છે? તો પેલા તો એ મારા હમું આમ જ જોયા કરે મને, કે તમે વેપારી જેવા દેખાવ છો. હા, ત્યાં દેશમાં તો હું ટોપી બી પહેરું છું. શું તમે વેપારી લાગતા નથી? કે મને કે તમે બધી વિજ્ઞાનની જ વાતો કરો છો, તો હું ક્યાં સુધી વિજ્ઞાન ભણ્યા છું? હું મેટ્રિક સુધી જ ભણ્યો છું, કોલેજનો દરવાજો જ જોયો નથી. હું મને કે નહીં, આ તો તમે બધી વિજ્ઞાનની વાતો કરો છો, તો વાત તો જુદી જાતની છે તમારી. મને કાંઈ વાંધો નહીં, હવે તમે બુદ્ધિશાળી માણસ છો તો તમે સુખને કેવી રીતે મટીરિયલાઇઝ કર્યું છે એ મને કહો. અને ન કર્યું હોય તો તમારી જે સુખ પાછળની દોડ છે એ અંધશ્રદ્ધાથી છે એમ આઈ કુડ સે. હું કહી શકું છું કે તમે પણ બીજા અંધશ્રદ્ધાળુ જેવા જ અંધશ્રદ્ધાળુ છો. એ બિલકુલ અંધશ્રદ્ધાળુ નહોતો, એ કોમ્યુનિસ્ટ લીડર હતો એ માણસ. કોમ્યુનિઝમ એટલે રિલિજનની અગેન્સ્ટમાં આખો જે વિચારધારા ધરાવનારો જે એક સમૂહ છે એ કોમ્યુનિસ્ટ પાર્ટીનો છે. એ કોમ્યુનિસ્ટ પાર્ટીનો લીડર હતો મોટો. એટલે ધર્મનેથી એકદમ એને નફરત હોય, ઘૃણા હોય ધર્મ પ્રત્યે. ધર્મની વાત જ ન કરાય એને. એટલે ધર્મથી કોઈ વાત જ નહીં કરવાની, સાયન્સથી જ એની હાર સાથે વાત કરવાની. તો મેં એને કહ્યું, મને કે ના, એ નથી કર્યું. મેં કીધું, તો પછી તમે 1500 વર્ષ પહેલાં આ દેશની અંદર, હિન્દુસ્તાનની અંદર લોકો યજ્ઞ કરીને વરસાદ લાવવાનો પ્રયત્ન કરતા હતા. વરસાદ ન આવે વરસાદની સિઝનમાં તો અનાજ પાકે નહીં, માણસ ભૂખે મરી જાય, દુષ્કાળ થાય, તો યજ્ઞ કરાવતા હતા લોકો, બ્રાહ્મણોને લોકો યજ્ઞ, રાજા મહારાજાઓ શ્રીમંત શેઠિયાઓ યજ્ઞ કરાવે ને યજ્ઞની અંદર પશુઓને હોમવાની આહુતિ આપે, એટલે બકરાને પાડાને પ્રાણીઓને મારીને એની અંદર નાખી દે અગ્નિમાં, અગ્નિકુંડમાં. એ લોકો કઈ આ વરસાદ લાવવાનું કોઈ વિજ્ઞાન છે કે આવી રીતે યજ્ઞ કરે એટલે ઉપર વાદળા બંધાય ને કઈ વરસાદ આવે? તો એક અંધશ્રદ્ધા હતી, એના મને તમારામાં ફેર શું એ મને સમજાવો. એટલે મને કે તમે બહુ મોટી કીક મારી, મને કે તમે 1500 વર્ષ પાછળ મને ધકેલી દીધો. અંધશ્રદ્ધા તો એક સરખે, ક્લાસ તો એક જ સરખો છે, એનો જે વર્ગ છે એ જ વર્ગ તમારો છે. તમે પણ અંધશ્રદ્ધાથી સુખ મેળવવા માંગો છો. તમે મને કહો કે આ પરમાણુમાં સુખ છે, આ કપડા કરતા આ કપડાની ક્વોલિટી સારી છે, ચાલો તો આના કરતા આમાં વધારે સુખ ખરું કે નહીં? હેવી મટીરિયલાઇઝ, તમે પરમાણુમાં સુખને મટીરિયલાઇઝ કેવી રીતે કર્યું છે? અને પરમાણુ પાછળ તો તમારી દોડ છે, તમે કેવી રીતે ચાલો છો? અંધશ્રદ્ધાથી નથી ચાલતા તો કેવી રીતે ચાલો છો? માણસ એટલો બધો બુદ્ધિશાળો એવા છે તો હાવ નિરુત્તર થઈ ગયો કે જવાબ શું દેવો તમને આમાં. આમાં ચોખ્ખી વાત છે, 1500 વર્ષ પહેલા જે લોકો અંધશ્રદ્ધાથી જે કાંઈ કરતા હતા એટલી જ અંધશ્રદ્ધાથી તમે આજે કરો છો. ભલે તમને દુનિયામાં તમને લોકો ગમે એમ ગણતા હોય, એથી શું થઈ ગયું મને જવાબ આપો. એવું છે કે સુખી થવાનો સાચો ઉપાય તીર્થંકર દેવો ને જ્ઞાનીઓએ જે વિચાર્યો છે એ બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ પણ સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે. કેવો? એક્સ્ટ્રાઓર્ડિનરી ઇન્ટેલિજન્સ નહીં, સુપર ઇન્ટેલિજન્સનો વિષય છે. એ રીતે માણસ વિચારે તો પોતે સુખી થઈ શકે એવું છે, નહીંતર દુઃખ તો સર્જાયેલા છે, લાવવા નહીં પડે, આવી પડવાના છે. એ તો
વિચાર જે ઉત્પન્ન થાય છે તે સ્પોન્ટેનિયસ છે આપણામાં, એટલે કેવી રીતે થાય છે?
એ આખું સાયન્સ છે. વિચારની અંદર બે ગુણ કામ કરે છે, એક ચારિત્ર ગુણ અને એક જ્ઞાન ગુણ. ચારિત્ર ગુણમાં શુભ અને અશુભ બે પ્રકાર ઊભો થાય છે, જ્ઞાનમાં સાથે જાણવાનું હારે હારે સાથે ને સાથે હોય છે. હવે સ્પોન્ટેનિયસલી જે કાંઈ થાય છે, જે કાંઈ ભાવ જીવને કોઈ પણ ક્ષણે આવે છે એના સાયન્ટિફિક પોઝિશન અનુસાર બધી પોઝિશન બદલાય છે. જેમ પરમાણુની પોઝિશન સાયન્ટિફિકલી બદલાય છે એવી જ રીતે છે. એક ફૂલ છે, સવારે ખુલે છે, સાંજે કરમાઈ જાય છે, એને તમે ફ્રીજમાં રાખો છો તો નથી કરમાતો, તો એ એનું સાયન્સ છે. અને સાયન્સ પ્રમાણે એ પરમાણુ પોતાની અવસ્થા બદલે છે, એમ જીવ પણ વિચારથી પોતાની અવસ્થા બદલે છે. એ જીવનું વિજ્ઞાન અનુસાર છે, એના ગુણધર્મો અનુસાર, એના પરિણામો, એના ભાવો, એની પોઝિશન છે, એ બદલાય જ કરે છે. હવે એને કેવી રીતે સમ્યક પ્રકારે કેળવવી જીવની દશા, એ જૈન દર્શન છે. એનું સાયન્સ જૈન દર્શનમાં છે કે જીવની અવસ્થા સમ્યક પ્રકારે જો કેળવવામાં આવે તો તે સુખી થાય, નહીતર એ દુખી થાય.
જાગે અને આપણે તરત એનું ઓલું કરી શકીએ કે આ બરાબર નથી, ના સારો છે, ખરાબ છે, ખરાબ હોય તો માંથી બદલે આપણે તરત વિચારે બદલી કાઢવાનો, અને સારો હોય તો પછી આપણે એના પર વધવાનું, એટલે તો જ આપણે આગળ વધી શકીએ.
બધાનો કેન્દ્ર સ્થાન, સેન્ટર પોઈન્ટ છે એ સુખ દુઃખ છે. આપણે એ સેન્ટર પોઈન્ટથી જ વિચારવાનું છે કે આ વિચારથી આપણે સુખી થઈએ કે દુઃખી થઈએ, બસ ધેટ્સ ઓલ. એ પ્રમાણે આપણે ચેન્જ દિશા બદલશું. બધાનું કેન્દ્ર સ્થાન સુખ દુઃખ જ છે, વિચારે કે વગર વિચારે. આપણે હવે જ્યારે આ વાત સમજતા થયા છે સુખ દુઃખની, અને એ સાયન્ટિફિકલી, તો આપણે એ દ્રષ્ટિએ વિચારવાનું રહે છે બસ.
જી,
એક જ અવાજ છે, એનું કારણ કે પ્રોપર્ટી છે ને, એ તો જીવની પ્રોપર્ટી છે, એટલે અંતર
નથી.
બરાબર, કરેક્ટ. કૃપાણદેવે તો એની લાઈન દોરી ચોકઆઉટ કરીને આપી કે પરિભ્રમણના દુઃખો પાર વિનાના છે. જન્મતી વખતે જીવ દુઃખી, મરતી વખતે દુઃખી, અને જીવન અને મરણ વચ્ચેના પીરિયડમાં ટેન્શનથી દુઃખી, પછી એક્સિડન્ટ થાય તો પીડાથી દુઃખી, રોગ થાય તો પીડાથી દુઃખી, પણ સૌથી વધારે ટેન્શનથી દુઃખી છે. હવે જ્યારે જીવ દુઃખી છે અને એને સુખી થવું છે, તો દુઃખનો પ્રોબ્લેમ તો એને સમજવામાં આવવો જોઈએ કે આનંદ દુઃખનો પ્રોબ્લેમ, જન્મ મરણનો પરિભ્રમણનો પ્રોબ્લેમ ઊભો છે, તો એની ચિંતામાં આવે એટલે સીધો જ નિરસ થઈ જાય, બધા રસ એના છૂટવા માંડે. ઘરમાંથી એક જણ કિડનેપ થાય જોઈ, આપણે પાંચ સાત જણા ઘરમાં રહેતા હોઈએ કે બે જણા રહેતા હોય, એક કિડનેપ થાય તો શું થાય? ઊંઘ આવે, ખાવું ભાવે, શું થાય? મોત્સવ કરવા જેવું જાય કોઈ, કાંઈ ન થાય. કેમ? ભાઈ, એક મોટી આફત આવી પડી છે. હવે આ તો અનંતી આફતનો તરવાર માથે લટકે છે, ખબર નથી, એટલે માણસ નખરા કરે છે બધા જ, બધી જાતના. હા, ખબર પડે તો બધું છૂટી જાય, એનું સીધી વાત છે. ખબર નથી એટલે કલ્પિત રીતે આનંદ લેવા માંડે, બધેથી પ્રયત્ન કરે છે, અહીંથી લઉં, અહીંથી લઉં, અહીંથી લઉં, અહીંથી લઉં. ક્યાંથી થાય? ક્યાંથી થાય? છે નહીં, ક્યાંથી થાય? કૂવામાં નથી, અવળામાં ક્યાંથી આવે? એ તો આભાસ છે, આભાસ છે. આભાસ તો કેમ થાય છે કે ઈચ્છા થઈ ત્યારે આકુળતા વધી, ઈચ્છા અનુસાર પદાર્થ આવ્યો એટલે આકુળતા ઓછી થઈ. તો આકુળતા વધી તે પણ દુઃખ છે ને ઓછી થઈ તે પણ દુઃખ છે. આકુળતા તો છે જ ને, એટલે નિરાકુળતા તો છે ને, એમાં સુખ તો છે ને. સુખનો આભાસ થાય છે, આકુળતા ઘટે છે એટલે સુખનો આભાસ થાય છે, સુખ તો છે જ ને. નામ માત્ર શું અનંત સુખ છે, કાવ્ય કૃપાળુદેવે લખ્યું છે ને, નામ માત્ર સુખ છે પ્રેમ ત્યાં વિચિત્રતા, અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. અનંત સુખ નામ દુઃખ, દુઃખ દુઃખ નથી, જરાક લાગે છે, અઘરું 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 લાગે છે, પણ નામ દુઃખ છે. ખરું તો એ કરવાનું છે, ત્યાં પ્રેમ નથી, એ મોટી વિચિત્રતા છે. ખોટો ભાસ, પાણી નથી ત્યાં, પાણી લાગે ઝાંઝવાના જળ ની જે
સમજીને સમજે છે. હવે એમાં થોડો બી દે તો એટલી કચાશ
ઘટતો જાય, જેમ સમજણ આવે તો ઘટતો જાય, સમજણ આવે ત્યારે રસ ઘટતો જાય ઓટોમેટિક.
સાધક પોતાના સ્વપ્ન જોવે, સારા સ્વપ્નમાં શુભ ભાવમાં રહેતો એવું લાગે, અને ખરાબ સ્વપ્ન જોઈએ તેને લાગે કે મારા વિચારો અહીંયા ત્યાં અથડાય છે. એ સ્વપ્ન ઉપર પોતાની દશાનું અવલોકન કરી શકે ખરા?
આ સ્વપ્નનો વિષય થોડો વિચિત્ર બહુ છે. વિચિત્ર એવો છે કે તમને કોઈ વખત એવા પણ સ્વપ્નો કોઈ પણ માણસને આવી શકે કે જેનો આગળ પાછળ કાંઈ વિચાર જ ન હોય, અને અણધાર્યા જ સ્વપ્નો આવે, અણધારું જ બધું સ્વપ્નની અંદર ચાલતું હોય. તમે જે પ્રાણીને ન જોયું હોય એવું પ્રાણી પણ તમે જુઓ, હવે એનો ક્યાં વિચાર આવ્યો હતો? તમે કોઈ એવું પ્રાણી જોયું જ નથી. તો સ્વપ્નનો વિષય વિચિત્ર ઘણો છે, પણ વિચાર અનુસાર પણ સ્વપ્નો આવે છે ખરા, સંસ્કાર અનુસાર પણ સ્વપ્ન આવે છે ખરા, એવું પણ છે. પણ એનું સાયન્સ બહુ ઊંડું છે. સ્વપ્નોથી સંકેત પણ મળે છે, જેમ કે બહુ પ્રસિદ્ધ વાત આપણા શાસ્ત્રોમાં છે, એ છે કે તીર્થંકર દેવની જે માતા હોય છે એને 16 સ્વપ્ન આવે છે. આપણે તમારે પર્યુષણમાં સુપન સુપન લઈએ છીએ, એ સુપન એટલે સ્વપ્નનો અપભ્રંશ છે, એ બધા સ્વપ્ન છે જે તીર્થંકરની માતાને આવે છે. અને એ જ્યારે સવાર પડે છે ત્યારે એમના પતિને પૂછે છે કે મને આવા સ્વપ્ન આવે છે તો કેમ આવા સ્વપ્ન આવ્યા છે મને. તો એ 16 પ્રકાર ઉપરથી જે સ્વપ્ન જ્ઞાનના જાણનારા હોય છે એ પણ એનું એક પ્રકરણ છે આખું, એ જ્ઞાનના જાણનારા હોય છે. એ એમ કહે છે કે નક્કી કોઈ તમારા ઉદરની અંદર, ગર્ભની અંદર કોઈ મહાપુરુષ, મહાન વ્યક્તિ આવી છે ત્યારે જ તમને આવા સ્વપ્નો આવી શકે. અને એ તીર્થંકર દેવનો આત્મા એમના ગર્ભમાં આવેલો હોય છે, એને એ સ્વપ્ન આવે છે. એટલે એમાં સંકેત પણ એની અંદર હોય છે, સ્વપ્નની અંદર સંકેત પણ હોય છે, અને સ્વપ્નની અંદર સાવ તદ્દન જૂઠું પણ હોઈ શકે છે. એનું નામ સ્વપ્ન. ને માણસ કોઈ સાવ ખોટું વિચારતો હોય તેમ કે ભાઈ તો સ્વપ્ન વિહાર છે એનો, એટલે સાવ જૂઠું. જેમ કે માણસ કોઈ પોતાનું મૃત્યુ જુએ છે તો કોઈ જોઈ શકે, હું મરી ગયો, હવે મને બાંધે છે, હવે મને લઈ જાય છે, મારા માટે બધા રડે છે, ફલાણું છે, ટીકણું છે, કોઈ માણસ જોઈ શકે? એ તો ક્યાં વિયોગ ગયો, પણ સ્વપ્નમાં બધું જોવે. એટલે એ સાવ જૂઠું પણ હોય અને એમાં સંકેત પણ હોય છે, ઘણી વાતો છે. ધ્યેયલક્ષી હોય છે, પરિણામ ધ્યેયલક્ષી.
હવે જીવને ધ્યેય હજુ બંધાયો જ નથી, બુદ્ધિના સ્તરે સત્સંગમાં મળે છે બધાને, અને એને એમ થાય કે બધાને ઈચ્છા છે મોક્ષની કે સમ્યક દર્શનની કે વાંચનથી, એને એમ થાય કે હા સમ્યક દર્શન પ્રાપ્ત થવું જોઈએ. તો જો એવું અંતરને જે બંધાયો નથી કે મને સમ્યક દર્શન જોઈએ છે, પણ સત્સંગમાં સાંભળવાથી મને થયું, તો એ પ્રમાણે એનું પરિણામ ચાલે કે હજુ સુધી આ
એમાં શું છે, બળવાન ધ્યેય પછી બળ પકડે છે પરિણામો. જ્યાં સુધી ધ્યેય નથી બદલાતું ત્યાં સુધી બળ નથી પકડતા પરિણામો. એટલે પછી એ કોઈ રસ્તો બદલવાની વચ્ચેની પરિસ્થિતિમાં હોય છે, બદલે પણ અને ન પણ બદલે. બદલે તો બળવાન થઈ જાય, બળવાન થઈ જાય તો બદલે, નહીં તો પાછા ભૂસાઈ જાય. એટલે એમ કહી શકાય કે અનંતકાળમાં આપણા જીવે, આપણા આત્માએ આત્મકલ્યાણ કરવાની, સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની ઉપર ઉપરની સામાન્ય ઈચ્છાને ભાવના અનંત વાર કરી છે. યથાર્થ ખરી અને બળવાન ભાવના કોઈ વાર કરી નથી. એટલે એના ઉપરથી એમ વિચારવું જોઈએ, સમજવું જોઈએ કે જ્યાં સુધી આપણે બળવાન ભાવના નહીં કરીએ ત્યાં સુધી આ ભાવના ભૂસાઈ જતા, આ ઈચ્છા ચાલી જતા વાર નહીં લાગે. કેમ કે અસત્સંગનો ઘેરાવો ઘણો છે, અથવા અસત્સંગથી જીવ ચારે બાજુથી ઘેરાયેલો છે, આ પરિસ્થિતિ છે.
સમ્યક દ્રષ્ટિ જીવ જ શુદ્ધ ભાવ કરી શકે, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ એ જ શુદ્ધ ભાવ કરી શકે. સારા જેવા જે છે અમે શુભ ભાવ રમતા હોઈએ, કોઈ વાર પણ
આપનો આ પ્રશ્ન બીજી રીતે આવ્યો છે, હું એનો જવાબ એ જ રીતે આપું છું કે શુભાશુભ અને કર્મબંધ એના એ વિચારધારાને થોડી ગૌણ કરીને મિથ્યાત્વ દર્શનમાં કેમ ગળે, અજ્ઞાન કેમ ગળીને નિર્મળતા આવે, એવા જે ઉપાય મુમુક્ષુની ભૂમિકાના છે એ કરવા. એ કરતા કરતા શુભ અશુભ સહેજે જે કાંઈ થવાનું તે થવાનું, યોગ્યતા પ્રમાણે એને હમણાં ગૌણ રાખો, સાઈડ ટ્રેક ઉપર રાખો. મુખ્યપણે મારું અજ્ઞાન કેમ ટળે, જ્ઞાનની નિર્મળતા કેમ થાય, હું આત્મકલ્યાણની દિશામાં મારું જ્ઞાન કેવી રીતે વધારે આગળ વધે, અને મારો મોહ દર્શન મોહ કેવી રીતે ગળે, એનો ઉપાય જે જ્ઞાનીઓએ બતાવ્યો છે, અનુભવી પુરુષોએ બતાવ્યો છે, એ રસ્તે હું ચાલુ. શુભાશુભને મુખ્ય કરીને વિચાર કરવાની અત્યારે કોઈ જરૂર નથી. એ તો ઓટોમેટિક ઠેકાણે આવી જશે, એ વિષય ઓટોમેટિક ઠેકાણે આવી જશે. અત્યારે જે પહેલું કરવા જેવું છે, પ્રાયોરિટીમાં જે વાત લેવાની છે, આ લેવાની છે. એટલે એ રસ્તો પકડવાનો છે. કેમ કે નહીતર શું થશે, એકોર્ડિંગલી તમે જે રીતે વિચાર્યું એ રીતે કે કાં શુભ થશે, કાં શુભ થશે, કાં શુભ થશે, કાં શુભ થશે, ત્રીજી સ્થિતિ તો અત્યારે છે નહીં. નહીં, પાત્રતા એ જ્ઞાનની નિર્મળતા, દર્શન મોહનું ગળવું અથવા નિર્બળ થવું, અને વિષય કષાયના રસના પરિણામ મંદ થવા. વિષય કષાય મંદ થવા એમ નહીં, વિષય કષાયના રસના પરિણામ મંદ થવા. દર્શન જ્ઞાન ચારિત્રના ત્રણ ગુણોમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની મોક્ષ માર્ગ પ્રાપ્ત થયા પહેલા આ પ્રકારના યથાર્થ ફેરફારો, એને એક શબ્દમાં પાત્રતા કહેવાય છે. પાત્રતા મીન્સ વોટ? પાત્રતા એટલે દર્શન મોહનું ગળવું, નિર્બળ થવું, જ્ઞાનનું નિર્મળ થવું, એટલે પોતાના આત્મકલ્યાણ, હિત અને અહિતની સૂઝ આવવી મુમુક્ષુની ભૂમિકામાં, અને વિષય કષાયના રસ મંદ થવા. વિષય કષાયના પરિણામ જાશે નહીં, મટશે નહીં, એ તો આ બહુ આગળની વાત છે, પણ રસમંદ અત્યારે મુમુક્ષુની ભૂમિકામાં થાય છે. આ ત્રણ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રમાં ત્રણ પ્રકારના ફેરફાર થાય એટલે તમે મોક્ષ માર્ગની દિશામાં સમ્યક દર્શનની સમીપ જઈ રહ્યા છો એમ કહી શકાય. સમ્યક સન્મુખ તમે થાવ છો, અને એ તમે કરી શકો છો. પછી શુભાશુભનો વિચાર કરવાની જરૂર નથી અત્યારે, એને મુખ્ય નહીં કરવું. આ રીતે વિચારવું, આ દિશામાં વિચારવું. હા, રસમંદ હોય તો હાનિ ઓછી છે અથવા અવરોધ ઓછો છે. તીવ્ર રસે કરીને વિષય કષાયના પરિણામ થાય તો એ મોક્ષ માર્ગની અંદર રસમંદ થાય તો એ અનુકૂળ છે આ માર્ગમાં આગળ વધવા માટે, નહીતર અવરોધ છે. તીવ્ર રસના પરિણામો છે એ ઓબ્સ્ટેકલ્સ છે આની અંદર આગળ વધવા માટે. જાગૃત થાવ એટલે ઓટોમેટિક મંદ થઈ જાય. કેમ કે વિષય કષાયના પરિણામ એ આત્મધનને ચોરે છે, અને ચોર ગમે તેવો બળવાન હોય પણ તમે જાગી જાવ એટલે ભાગવા જ માંડે, ઘરમાંથી ઊભો ન રહીએ. કેમ કે ચોરી કરવા આવ્યો છે. લૂંટવા આવે ને એ તો તમને સામે છાતીએ પિસ્તોલ બતાવીને લૂંટી જાય. ચોરી કરવા આવ્યો છે એ છુપી છુપાઈને ચોરી કરવા આવ્યો છે, એ તેઓ તમે જાગી જાવ એટલે ભાગવા જ માંડે, પછી શરીર બળનો પ્રયોગ ન કરે. એમ આ બધા પરિણામોમાં તમે જેવા જાગ્રત થયા એટલે એ બધા ભાગવા માંડવાના છે, ઉભા નહીં રહે. આત્માની શક્તિ અનંત છે, સિંહ જેવો આત્મા બળવાન છે. આ બધા પરિણામો ને કર્મના પરમાણુ બધા મચ્છર જેવા છે. જ્યાં સુધી જીવ ઊંઘે છે ત્યારે હજારો મચ્છર બેસે એના ઉપર, અનંત કર્મો જીવ બંધાય બાંધે. જાગી જશે, આ જાગી જશે. જાગૃતિ તો બહુ મોટી વાત છે. હા, પ્રત્યક્ષ ન હોય ત્યારે વચનો કરતા પણ પ્રત્યક્ષ, હા, એમના વચનોનું અવલંબન લેવાનું. પણ આત્મસિદ્ધિમાં એમણે એક બીજી પણ વાત કરી છે કે જ્યાં પ્રત્યક્ષ સત્પુરુષ ન હોય ત્યાં આધાર સુપાત્ર, ત્યાં પાત્રવાન આગળ વધેલા મુમુક્ષુ જીવોનો સત્સંગ કરવો, પ્રત્યક્ષ સત્સંગ કરવો. એ પછી ન મળે તો પછી વચનોનો આધાર પુસ્તકનો લેવો, નહીતર સુપાત્ર જીવોનો આધાર તે સત્સંગ કરવો, એમની આજ્ઞા છે.
પ્રત્યક્ષ સત્પુરુષનો આટલો બધો મહિમા બતાવ્યો છે અને આપણે ઘણી વાર જોઈએ છે અહીંયા કે લોકો એ પ્રમાણે એટલે જે વિધિ હોય એ પ્રમાણે બધું જ કરતા હોય છે, પણ ગુરુ નથી, પ્રત્યેક ગુરુ નથી. બાકી જે જે કરવાનું હોય સતત સમય આમાં ને આમાં ઘાલતા હોય છે. તો પ્રત્યેક સત્પુરુષ ન હોય તો એવું મનાય ખરી કે આ અધૂરા છે હજુ, કે એવી રીતનું માની શકીએ આપણે? કારણ કે ઘણી વાર એવો વિચાર કેમ આવી જાય છે ઊંડે ઊંડે ખબર નથી પડતી, એટલે ક્લિયર કરવું છે કે આટલું બધું છે તો એમ થઈ જાય કે આટલું બધું કરે છે, આટલું બધું છે તો કેમ હજુ ચોક્કસ અભિપ્રાય બદલવાનો છે? આ બધું તો ભાઈ ક્રિયા છે એવી સમજાય છે, પણ જો પ્રત્યક્ષ સત્પુરુષ હોય તો સચન રોકા બધું એ બધામાં ઘણો બધો ફરક પડે ને. તો એમ વિચાર આવે કે તો આમ આ પ્રત્યક્ષ સત્પુરુષ આમાં ખૂટે છે એવું ફીલ થયા કરે છે. તો આ વાત સાચી છે કે
પ્રત્યક્ષ જોઈએ
તો
એમ એવું છે કે આપણને કોઈ ગંભીર માંદગી થાય કે ગંભીર ઇન્જરી થાય, હોસ્પિટલાઇઝ થઈએ છીએ, એને ઇવન રાષ્ટ્રપતિ હોય પ્રેસિડેન્ટ હોય તો પણ એને હોસ્પિટલાઇઝ કરે છે. હોસ્પિટલ એના ઘરે નથી આવતી. હોસ્પિટલાઇઝ કરવાનો અર્થ શું? કે અંડર સ્ટ્રિક્ટ મેડિકલ સુપરવિઝન એની ટ્રીટમેન્ટ કરવાની છે. હવે આપણે ભવરોગમાં સપડાયેલા છીએ અને ભયંકરમાં ભયંકર ક્રોનિક અનાદિનો ક્રોનિક ડિઝીઝ લાગુ પડેલો છે. તો સદગુરુ વૈદ્ય સુજાણ એક એક્સપર્ટ ડૉક્ટર છે કે જેને સુપરવિઝન નીચે તમે ટ્રીટમેન્ટ સારી રીતે લઈ શકો અને તમને સારી રીતે ટ્રીટમેન્ટ મળે તો તમે જલ્દી સાજા થાઓ. હાથે હાથે દવા લ્યો અને ગોળીઓ ખાવામાં ભૂલ પણ થાય એના જેવું છે એ તો. એટલે પ્રત્યક્ષનો તો કોઈ ઓલ્ટરનેટિવ છે જ નહીં. કૃપાળુદેવે જે પ્રત્યક્ષ સદગુરુ ઉપર વજન આપ્યું છે એ એમનો અનુભવ બોલે છે. ભૂતકાળના ઘણા ભવોમાં એમણે પણ ધાર્મિક સાધનોથી આત્મકલ્યાણ કરવાનો બહુ પરિશ્રમ કર્યો છે અને સફળ નથી થયા. પછી કોઈ એમને એક સત્પુરુષ મળ્યો છે પૂર્વભવમાં કે જેને લઈને એમનો આ પ્રોબ્લેમ છે એ એક ચપટી વગાડે એવી રીતે સોલ્વ થઈ ગયો છે. એ એમનો અનુભવ બોલે છે કે પ્રત્યક્ષ સદગુરુ જેવું કોઈ બીજું સાધન નથી. અને 194માં પત્રમાં એ વાત પોતે સ્પષ્ટ રીતે સ્વીકારી છે કે અમને પણ આ જ રીતે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. એટલે પ્રત્યક્ષનો તો કોઈ ઓલ્ટરનેટિવ જ નથી. ગમે તે કરો ને
પોતે માનતા પણ હોય કે અમે પરમ કૃપાળુદેવ ને દ્રઢ શ્રદ્ધા કરીએ છીએ, તો એ જીવને કેમ એ પૂછતું નથી કે એને કોઈ પ્રત્યક્ષ ની જરૂર છે?
અને એ સ્થિતિ સારી નથી. સંતોષાય નહીં જવું જોઈએ. તમે કૃપાળુદેવ નું સાહિત્ય ખૂબ વાંચો છો, તમને બહુ બધો ગ્રંથ ની લીટી એ લીટી કંઠસ્થ થઈ જાય. કોમા ક્યાં કરેલો છે, ફૂલ પોઈન્ટ ક્યાં કરેલો છે, બધું તમને થઈ જાય. એમનો વિયોગ તમને કેમ નથી દુઃખ આપતો, દુઃખદાયી કેમ નથી થતો, એનો કોઈ જવાબ છે? આટલું બધું તમને એમના વચનોની પ્રીતિ છે, એમના વચનો વાલા છે, તો એ પોતે કેમ તમને એટલા વાલા નથી? આનો શું જવાબ છે તમારી પાસે? શું જવાબ છે? આપણે સંસારમાં લ્યો ને હસબન્ડ વાઇફને આપણે દાંપત્ય પ્રેમ વધુમાં વધુ એટ્રેક્ટિવ ગણાય છે, એકબીજાથી જુદા રાખે જો, તમને ટેપ મોકલી દે, વિડીયો મોકલી દે, બધું મોકલી દે. સારું ચાલે તમારે? નો ચાલે, નો ચાલે એટલે નો ચાલે. કેમ નો ચાલે? કે નો ચાલે, સીધી વાત છે. એટલે એ તો આવું છે, એ બધું ખોટો સંતોષ પકડવો એ તો આર્ટિફિશિયાલિટી છે. ના, આર્ટિફિશિયાલિટી છે, બીજું કાંઈ નથી. ઇટ ઇઝ આર્ટિફિશિયલ. પ્રેક્ટિકલી તો પ્રત્યક્ષ જોઈએ એટલે પ્રત્યક્ષ જ જોઈએ, એમાં બીજું ચાલે જ નહીં, એનો ઓલ્ટરનેટિવ જ નથી કોઈ. એની પ્રેક્ટિકલ સાઈડ જ છે.
પ્રેક્ટિકલી નથી.
ભાવના હોય પ્રત્યક્ષ ની તો મળ્યા વગર રીએ ની, સંતોષ જ આવતો ન મળે તો વાત નહી. એક જરૂરિયાત દેખાવી જોઈએ તમને. મારો પ્રોબ્લેમ સોલ્વ થવા માટે એની જરૂરત છે, જરૂર દેખાવી જોઈએ બસ. ભક્તિ તો એવું છે, ઓળખાણ વગરની ભક્તિ ઓઘ ભક્તિ છે. એક ભક્તિ ઉપર એક આર્ટિકલ લખેલો છે તત્વાનુશીલનમાં, જોઈ લેજો. 12 પ્રકારની ભક્તિ લીધી છે. ઓઘ ભક્તિ નો બહુ અર્થ નથી, બહુ એની સફળતા નથી. સાધારણ સફળતા છે, પણ અંતે તો ઓળખીને ભક્તિ આવવી જોઈએ. વિરહ વેદના છે એ તમને ક્યાંય રસ ન લેવા દે. એટલે જો સાચી ભક્તિ હોય તો તમને રસ ન આવે, અને આર્ટિફિશિયલ ભક્તિ હોય તો તમે ભક્તિ કરો અને બીજે રસ પણ લ્યો, પાછા એનું જ બધું તમારું ચાલતું હોય. હું દીકરો એટલો જ વાલો લાગે, દીકરી એટલી જ વાલી લાગે, બધું એટલું જ બધું મારા પણ ઉઠ્યા કરે, એટલું બધું તમને એ બધું એમ જ ચાલતું હોય. અને પાછા ભક્તિના સમય આવે ઉદયમાં, ત્યારે પાછા બે ચાર ગીત સરખી રીતે ભાવથી ગાઈ લ્યો, પાછા ઘરે એનું એ ચાલતું હોય. હા, ભક્તિ છે એ એક એમના પ્રત્યેનો ઝુકાવ છે. હવે જો આમ ઝૂકીએ તો આમ ક્યાંથી ઝૂકી શકીએ? બે બાજુ તો માણસ કોઈ ઝૂકી જ ન શકે. પૂર્વમાં પશ્ચિમમાં બે બાજુ કોઈ ડગલા ભરી શકે? કા પૂર્વમાં ભરે ને કા પશ્ચિમમાં. આ બાજુ ઝૂકો એટલે આ બાજુથી ઉદાસ થવાના. તમે જો નથી થતા તો એનો અર્થ કે તમારો આ ઝુકાવ ખરેખર સાચો નથી. આ વેરીફાય થઈ જાય તો ઓટોમેટિક. આત્મકલ્યાણની દિશામાં એ જે કાંઈ કહે છે આપણને યોગ્ય, આપણા યોગ્યતા અનુસાર એને આપણે ફોલોઅપ કરીએ અને અમલીકરણ કરીએ તો બરાબર મળ્યા બરાબર કહેવાય. નહીતર મળ્યા યોગ અયોગ જેવું છે. એ તો યોગ પણ અનંત વાર થયો છે સત્પુરુષનો, અયોગ થઈ જાય. તો
એવા અનંત વાર મળ્યા નહીં મળવા બરાબર.
એટલે ઘટ વૈરાગ્ય શું છે એની અંદર? કે એમના પ્રત્યેનો જે ઝુકાવ આવે છે એ બીજેથી ઉઠાડી મૂકે છે, ઓટોમેટિક છે. જેમ માણસને એના પ્રિયજન વગર ચાલતું નથી, તમને ચાલે છે કેમ? બસ સીધો સવાલ આ છે. પ્રેક્ટિકલ સાઈડ છે તો. કલ્પના છૂટી ગઈ બસ. પુસ્તકો કોઈને ન મળ્યા હોય તો
હંમેશા બુક્સ મંગાવતા હોય છે બોમ્બે થી, અને બધી ઇંગ્લિશ ની બુક્સ છે બોમ્બે માં પણ નથી મળતી, અને અહીંયા એ લોકો એમ કે છે કે એમની લાઇબ્રેરીમાં જૈન ધર્મની બુક્સ નથી, પ્રોફેસર પણ એ લોકો પાસે બરાબર નથી. હિન્દુનો જે ટીચર છે, હિન્દુ રિલિજનનો, એ જ જૈન ધર્મ શીખવાડે છે. તો એક્ઝેક્ટલી શું કરવું જોઈએ? કારણ કે એ લોકોએ લિસ્ટ આપી છે જૈન બુક્સની જે બોમ્બેમાં પણ નથી મળતી, અને લંડનમાં એ લોકોએ ઓલરેડી ટ્રાય કરી છે. એ લોકો એમ કહેતા હતા કે અમારે આ બુક્સ જોઈએ, આ જોઈએ જૈન ધર્મ માટે.
અવેલેબલ હોય એટલે આપણે મેળવી દઈએ, એમાં શું, જ્યાંથી જે અવેલેબલ હોય એટલે આપણે મોકલી આપીએ ને. ઇંગ્લિશમાં જોઈએ ને? અમે તો ઇંગ્લિશમાં બહુ ટ્રાન્સલેશન નથી કર્યો. એક આર્ટિકલ હમણાં ટ્રાન્સલેટ કર્યો છે, એ છે આપી દેજો આપ. બાકી તો આપણા સાહિત્ય જે પ્રાઇમરી નોલેજ છે એ ઇંગ્લિશમાં ઘણી સંસ્થાઓએ ટ્રાન્સલેટ કરેલું છે, એ બધું મોકલી શકીએ. જેમ કે અગાસમાં જે થયું હોય અંગ્રેજીમાં ટ્રાન્સલેશન, આત્મસિદ્ધિ વગેરેનું કે બીજું કોઈ. પછી જયપુરમાં એક ટોડરમલ સ્મારક ભવન છે, ત્યાં પણ એ લોકોએ પ્રાઇમરી નોલેજ બધું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરેલું છે. એડ્રેસ જોતો છે તો હું આપીશ. એમ કોઈ કોઈ સંસ્થાઓએ અંગ્રેજી ભાષામાં ટ્રાન્સલેશન કરવાનો પ્રયત્ન કર્યો છે, થોડું થોડું મળે. બાકી તો બહુ જરૂર છે ટ્રાન્સલેશનની, પણ એમાં માણસો મળવા જોઈએ ટ્રાન્સલેશન કરી શકવું. કેમકે જૈન શાસ્ત્ર પરિભાષાના એપ્રોપ્રિએટ વર્ડ મળવા અંગ્રેજી ભાષામાં બહુ ડિફિકલ્ટ છે. હમણાં મેં એક જ આર્ટિકલનું ટ્રાન્સલેશન કરાવ્યું, બહુ સારી રીતે ભણેલા ગણેલા બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અમારા સર્કલમાં છે, એ બહુ મહેનતે 100% તો નથી કરી શક્યા, પણ બહુ મહેનત લાગી છે. 10 પાનાનો આર્ટિકલ ટ્રાન્સલેટ કરતા પણ એ લોકોને ઘણી તકલીફ પડી છે, અને કેટલીક વાર તો મારી સાથે ડિસ્કસ કરવું પડ્યું છે કે આ વર્ડ રાખવો કે આ શબ્દ રાખવો, એપ્રોપ્રિએટ શબ્દ કયો છે. તો બહુ એપ્રોપ્રિએટ શબ્દ એટલા મળતા નથી, પણ એમ માનો કે આપણે જો થોડું ઘણું પણ કામ કર્યું હોય તો એમાં પણ જે બુદ્ધિશાળી માણસો એને એટ્રેક્શન તો જરૂર ઊભું થાય. કેમકે આ જે વિષય છે એ સુપર નેચરલ છે એકદમ, તો કોઈ બુદ્ધિશાળી માણસ હોય તો એને એમ લાગે કે ધેર ઇઝ સમથિંગ, કંઈક વાત તો વિચારવા જેવી છે એવું લાગે કોઈને પણ.
તો પછી કેમ એમને જયારે પૈસાની તકલીફ હતી તો પણ વારંવાર કહેતા કે મારું કઈક કરો, મારું કઈક કરો, આટલો બધો પ્રેમ હતો, આટલી શ્રદ્ધા હતી, આટલું નોલેજ હતું, આટલું જ્ઞાન હતું, કેમ તો પણ એમને એ રહ્યા કરતું હતું અને અવોઇડ કરતા હતા કે ભાઈ તમે આની પર લક્ષ નહીં આપો, જ્યોતિષી પર લક્ષ નહીં આપો.
એટલે શું છે કે પૂર્વે એ બધું એમણે દ્રઢ કરેલું એટલે પરિણામો આસ્તે આસ્તે મંદ થઈને જાય એવી પરિસ્થિતિ હતી. પણ એ પરિણામો પણ તીવ્ર નહોતા થતા, મંદ થતા હતા. એનો એક પુરાવો છે, કૃપાણુદેવે એક જગ્યાએ એ ઉલ્લેખ કર્યો છે એમના શબ્દોનો કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દીનતામાં નહીં આવીએ, એવા જે તમારા વચનો એને અમે નમસ્કાર કરીએ છીએ. કૃપાળુદેવે નમસ્કાર કર્યા છે એટલે ઇટ પ્રૂવ્સ કે એમને વિચારો આવી જતા હતા. તકલીફ એટલી હતી કે આપણે કલ્પના પણ ન કરી શકીએ કે કુટુંબ માટે ઘરે અનાજ લાવ્યા હોય, ગામમાંથી નાનું ગામ હોય સાયલા જેવું એટલે ઉધાર અનાજ મળે કે ભાઈ આપી જશે, એ અનાજ ખૂટી જાય ત્યાં સુધી આગલું બિલ પેમેન્ટ ન કરે તો નવું અનાજ એને ત્યાંથી લેવું કેવી રીતે, એની તો ચિંતાથી આવગે રહીએ જ નહીં કે હવે ઘરમાં અનાજ ખૂટવા આવ્યું છે, જૂના પૈસા દીધા નથી અને નવું લેવાનો ટાઈમ આવી ગયો તો ચિંતા ન કરવી હોય તો એક વાર તો થઈ જાય, ન કરવા જેવી લાગે તો પણ થઈ જાય પરિસ્થિતિ વસ. એવી બહુ સાંકડી પરિસ્થિતિમાં એ ચાલેલા છે અને છતાં એમના એ શબ્દો નીકળ્યા છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશું પણ દીનતામાં નહીં આવીએ, તમારા આ વચનને અમે નમસ્કાર કરીએ છીએ. એટલે એ પરિણામો પણ એમના મંદ રસવાળા હતા, તીવ્ર રસવાળા નહોતા. અને એટલા જ માટે એ કૃપાળુદેવ તરફ યથાર્થ પ્રકારે હતા, એમની ભક્તિને જે પ્રેમ હતો એ તો કૃપાળુદેવ એના માટે એમનો સત્સંગ ઈચ્છતા હતા. બસ 454 નંબરનો પત્ર જેવો કેટલો એમનો સત્સંગ ઈચ્છો છે. દિનનો અર્થ એમ કે અરે રે હું ગરીબ છું, અરે રે હું તો ગરીબ છું, મારી પાસે પૈસા નથી, અરે રે હું, એવા પરિણામ નહીં, એવા પરિણામ નહીં. એક સંયોગો વશ વિકલ્પ ઉત્પન્ન થવો બીજી વાત છે અને એક અભિપ્રાય હોય કે અરે હું તો ગરીબ છું, હું તો ગરીબ છું, અમે આ મારી પાસે પૈસા નથી, લોકોની પાસે પૈસા છે, અમારી પાસે પૈસા, એવું નહીં. ડુંગરસિંહભાઈ પહેલા તો બીજી માન્યતામાં હતા, વેદાંતમાં હતા, પણ શું થયું કે સુભાગભાઈ કૃપાળુદેવ બાજુ ઢળ્યા અને એ બેની મિત્રતા ચાલુ રહી એટલે એનામાં પણ ફેરફાર થવા માંડ્યો. સંગ તેવો રંગ, પહેલા સુભાગભાઈને ડુંગરસિંહભાઈનો રંગ ચડેલો હતો આ ચમત્કારનો, જ્યોતિષનો ને વેદાંતનો ને બધો. કૃપાળુદેવ મળ્યા પછી એક બળવાન નિમિત્ત મળ્યું એટલે એની અસરમાં એ આવ્યા બળવાનપણે, તો ઓલી અસર ઘટી ગઈ અને ઓલા નબળા પીડ્યા અને એને આ અસર આવવા માંડી. આમાં તો બળવાનો અસર કરે એવું છે. એટલે એ રીતે એમને થોડો ફાયદો થયો, ડુંગરસિંહભાઈને બી ફાયદો થયો. અને કૃપાળુદેવ તો બહુ સમર્થ પુરુષ હતા એટલે એ લોકોને એવી ઈચ્છા હતી કે જો કૃપાળુદેવ જૈન ધર્મ પ્રવર્તાવે તો જગતની અંદર ડંકો વાગી જાય એકવાર જૈન ધર્મનો, એવા સમર્થ પુરુષ છે. એટલે એમને વારંવાર એ ભાવ થતો હતો કે આપ જૈન ધર્મને પ્રકાશો, જૈન ધર્મનો નેતાગીરી હાથમાં લ્યો તમે. અને કૃપાળુદેવને પણ ખબર હતી કે આપ શક્તિ ઘણી છે પોતાને, પણ એવું એમને દ્રવ્યક્ષેત્રકાળ ભાવ દેખાતા નહોતા કે લોકો સમજી શકે. એટલે પછી જે પાત્ર જેવો નજીક આવ્યા એના ઉપર એમણે પર્સનલ એટેન્શન બહુ સારું આપી શક્યા. આમાં શું છે, ધર્મના પ્રચારક હોય, નેતા હોય, એને બહુ મોટો સમૂહ અનુસરતો હોય છે. જયારે ઘણો સમૂહ અનુસરે ત્યારે પર્સનલ એટેન્શન આપવું પોસિબલ નથી હોતું પ્રેક્ટિકલી. તમે 5-25 માણસને સંભાળી શકો, હજારો સેંકડો માણસને કેવી રીતે તમે સંભાળી શકો, એટલો ટાઈમ કેવી રીતે? અને ટાઈમ હોય તો તમારી સાધનાનું શું થાય? સાધના માટે પણ જુદો ટાઈમ જોઈએ, પ્રચાર માટે જુદો ટાઈમ જોઈએ. એક એક્સટર્નલ વર્ક છે, એક ઇન્ટરનલ વર્ક છે, બેનો ટાઈમ તો જુદો જુદો છે. એટલે એ પોસિબલ નથી. શું અને એ પરિસ્થિતિ નહોતી દેખાતી એમને. એટલે એમણે જે પાત્ર જુઓ નજીક આવ્યા એના ઉપર પર્સનલ એટેન્શન આપીને ઘણું કામ કરી, એ લોકોનું કામ થઈ ગયું જે નજીક આવ્યા એનું. અને ભલે હજારો માણસો કે સેંકડો માણસોનો એક સમૂહ ફોલોઅર્સ તરીકે થઈ જાય કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ ગુરુનો, તો પણ એની અંદર પામનારા આંગળીને વેઠે ગણાય એટલા જ હોય છે, અને પર્સનલ આવે એમાં પણ એટલા જ હોય છે. એટલે ઇન ટોટલ જે કામ થાય છે એ તો એટલું જ થાય છે, બહારનો દેખાવ જુદો જુદો થાય છે, બાકી અંદરનું કામ તો એટલું જ થાય. કેમ કે આવા જીવો કોક જ નીકળે કે જે આત્મકલ્યાણ ખરેખર અંદરથી ઈચ્છતા હોય, અને એ દિશામાં આગળ વધે એવા જીવો કોક જ નીકળે છે, નથી બધા નીકળતા, જાજામાં નીકળતા નથી. એક નેચરલ પોઝિશન જ એ છે, અને જ્ઞાનીઓ સારી રીતે સમજતા હોય છે. એટલે એવું નથી ઈચ્છતા કે ભાઈ જાજા આવશે એટલે જાજા પામી જશે, એ જ્ઞાનીઓ નથી માનતા. એમને કેલ્ક્યુલેશન પહેલેથી જ હોય છે કે ઘણા ટોળાબંધ આવે તો કોક જ પામવાના છે, અને થોડાક આવે તો એમાંથી કોક જ પામવાના છે. એટલે એટલા પૂરતો એ જે નજીક આવે એને રિસ્પોન્સ આપે વધારે, એ બરાબર છે, સ્વાભાવિક છે. હે
હા, આજે એકવાર એમની પાસે આવ્યા છે અને ભાવપૂર્વક,
હા ભાવપૂર્વક આવ્યા હોય એનો ઘણો ફરક પડે, એનો ઘણો ફરક.
આજે જે બધું સમાજમાં જોવા મળે છે પૈસા વાળા તરફ, એના સંસ્કાર તરફ નહીં, ત્યાં લોકો એટ્રેક્ટ થાય, ગુસ્સા મતો કરે. આજે જે
બધું દીનતા છે, સૌભાગભાઈ ને તો એવું હતું કે સાક્ષાત ભગવાન જ મળી ગયા, એને તો સર્વસ્વ મળી ગયા, એટલે એને દીનતા ન રહી એ સ્વાભાવિક છે.
કારણ કે ભગવાન પર વિશ્વાસ, જાત પર
શ્રદ્ધા, હા હા એમાં કઈ સવાલ.
આજે જે આપણે જોઈ રહીએ છીએ બધું ઉલટું છે,
હા ઉલટું છે. મેં તો સ્વાભાવિક છે, જ્યાં સુધી
જે સ્વમાન ને ખુમારી ની વાત કરું છું ને એમાં પછી સૂક્ષ્મ
અહંકાર નું રૂપ ધારણ કરે, અને તો યથાર્થ હોય તો એમાં અહંકાર નથી હોતો.
હા
એમાં અહંકાર નથી, પાતળી છે પણ એક ગુણ છે ને એક અવગુણ છે. એવી રીતે ઉદારતા અને ઉડાવતપણો એક ગુણ છે ને એક અવગુણ છે, પણ ભેદરેખા પાતળી છે. એમ બધામાં એવું હોય છે, બધા ગુણ અવગુણ માં એવું હોય છે, એને ભેદરેખા પાતળી હોય છે. યથાર્થ પ્રકારે હોવું જોઈએ, એમાં કઈ વાંધો નહીં.
અમે સત્સંગ કરીએ ત્યારે જે પત્રાંક આવે, જે વિવેચન આવે, એમાં પ્રયોગાત્મક રીતે કરવાની અમારા બધાની ચેષ્ટા હોય કે બને એટલું અમે પ્રયોગમાં મૂકી અમુક અમુક ઉપાયો આપ્યા હોય, અમુક સાધના હોય. અને અમુક વાર એવું કહેવાય છે કે તમે પ્રયોગાત્મક કરીને ભાવનાત્મક કરો સત્સંગને, એટલે પ્રયોગાત્મક બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને ભાવનાત્મક કરવાનું એટલે એક્ઝેક્ટલી સત્સંગને ભાવનાત્મક કરીને એટલે કેવી રીતે એકદમ
પ્રેમ ભાવનાત્મક છે એ ફર્સ્ટ સ્ટેજ છે, પ્રયોગ છે એનું સેકન્ડ સ્ટેજ છે, કારણ કાર્યનો સંબંધ છે. ભાવનાત્મક હોય તો જ પ્રયોગાત્મક યથાર્થ રીતે થાય. કારણ કે પ્રયોગ છે એ તો અમલીકરણ છે, અમલ ક્યારે કરે માણસ? ભાવના હોય તો જ કરી શકે, નહીં તો શું કરી શકે? એટલે ભાવના તો કારણ છે. જો ભાવનાત્મક સત્સંગ થતો હોય તો જ એ પ્રયોગાત્મક થઈ શકે. ભાવનાત્મક વિના પ્રયોગાત્મક થઈ જ ન શકે. એટલે એ તો બે એક બે એકબીજા સાથે કનેક્ટેડ છે, બે જુદા જુદા રહી જ ન શકે, સાથે જ રહી હંમેશા.
મને એમનો પૂર્વે થયો છે એનું કોઈ ખરી કે એમને
એક સિમ્પટમ છે એનો, એ છે કે તમને એમનું હૃદય પકડાય એમના વચનો થી.
હા,
હાર્ટ પકડી શકો, ભલે શબ્દો રહ્યા છે પણ એમનું હૃદય તમે વાંચી શકો. આજે એ બતાવે કે સાથે પૂર્વે કોઈ મેળાપ થયો છે. સંભવિત સિમ્પટમ છે તો આટલું છે, એમ ન હોય તો ત્યાં સુધી કોઈ જરૂરી નથી કે પેલા મળ્યા જ હોય, મેળાપ થયો જ હોય, નોટ નેસેસરી, જરૂરી નથી. હા, નવું પણ થઈ શકે, અત્યારે પણ શરૂઆત થઈ શકે.
નાનીનો આશય પકડવો એ નિર્મળતા, મારામાં નિર્મળતા હોય
તો જ પકડી શકો.
બીજું કોઈ એનું કારણ, બીજા કોઈ કારણો ખરા
કે? નહીં નહીં, નિર્મળતા જ. પાત્રતા કયો, નિર્મળતા કયો, સમજણ. કોઈ વાર
કોઈ ગુરુ નાની
બંને હોય શકે, બે પોસિબલ છે. મોક્ષના નેત્રો ઓળખી 254 માં છે. ઓળખાણ ચીજ જ એવી છે, ઓળખાણ નું જ્ઞાન જ એવું છે. ઓળખાણ એવી ચીજ છે કે તમે તમારા ઘરના માણસને કોઈ પણ ડ્રેસમાં જુઓ તમે ભૂલા પડી જા. પુરુષ હોય સ્ત્રીનો વેશ લે કે સ્ત્રી પુરુષનો વેશ લ્યો તો ભૂલો નહીં તમે. બીજો તો બીજા ડ્રેસ ચેન્જ કર્યાની વાત તો જવા દો. હા, પણ તમે ઓળખો છો એનો મતલબ શું? કે ગમે એ વેશમાં આવે નહીં તમે પકડી લ્યો, તમે તો ફલાણા જ છો, બસ એનું નામ ઓળખાણ. એમ જ્ઞાની ગમે તે વેશમાં હોય, પૂર્વ કર્મ નો વેશ છે એ તો ઓળખે, એ ઓળખે, ન ઓળખે ન ઓળખે.
આર્ય દેશ અને અનાર્ય દેશ કહીએ આપણે, એટલે અનાર્ય દેશ એટલે દ્રવ્ય રીતે જ લેવાનું કે બીજી રીતે
લેવાનું? મુખ્ય છે એની અંદર અનાર્ય વૃત્તિ, જ્યાં વિશેષ પ્રમાણમાં હોય છે, મુખ્ય પ્રમાણમાં હોય છે, તે બધો અનાર્ય દેશ છે. જેમ કે આ બધા વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એ અનાર્ય જેવા થઈ ગયા છે. ખાણી પીણી રહેણી કરણી એનો વિવેક ઓછો જોવામાં આવે છે. એવું તો કઈ નથી, બીજા પણ ક્ષેત્રો હોઈ શકે, પણ અત્યારે બીજા ક્ષેત્રો ઓછા જોવા મળે છે. ભારત ભૂમિમાં પણ અત્યારે 90% પીપલ આર નોન વેજીટેરિયન. 90% આજે
મુંબઈ
છે. આમ તો બધું આર્યભૂમિમાં છે, પણ વૃત્તિ બધી અનાર્ય જેવી થતી આવે છે. ત્યાં એમ કહેવાય છે કે ધે આર ગોઈંગ ટુ બી વેસ્ટર્નાઇઝ, બધું ડ્રેસ વેસ્ટર્નાઇઝ, ખાણી પીણી વેસ્ટર્નાઇઝ, બધું થતું જ આવે છે. મતલબ એ છે, કલ્યાણ ને અકલ્યાણ બે જ વાત જોવાની છે. મારે મને ભૂખ લાગી છે, મને ખાવા જોઈએ. તમારું પેટ ભરેલું હોય તો મને શું કામ લાગે, ને તમે ખાલી હોય તો મને શું કામ લાગે. મારે સુખી થવું છે, મારે દુઃખી નથી થવું, એટલે એનો રસ્તો હું ગોતું. બસ બાકી તો દુનિયા દુનિયાની રીતે ચાલે, આપણે શું મતલબ છે. ચાલતી પરિસ્થિતિ, ચાલતી પરિસ્થિતિમાં જ આપણે જે કઈ કામ કરવાનું છે કરી લેવાનું છે. પરિસ્થિતિ કઈ નડતી નથી, બહારની પરિસ્થિતિ કઈ નડતી નથી. ગમે તે હોય પૂર્વ કર્મ અનુસાર, ગમે તે પરિસ્થિતિમાં જેને આત્મકલ્યાણ કરવું છે એ કરી શકે છે અને કરી લે છે. ના ના ના, કાંઈ અનુકૂળ પ્રતિકૂળતા